આપણે કંઈક પાણી વળેલું, પણ કોઈ એવા સદગુરુના બોધનું શ્રવણ કર્યું કે એના મંથનમાંથી પાણી નથી વલોયવું, તે દૂધ વલોયવું છે. આની અંદરથી તને ઘી ને માખણ જ મળશે, કારણ કે એ રો મટીરિયલ પાણી નથી. શબ્દો એ નહીં છે, પણ એક જ્ઞાનીની અનુભવ વાણી છે અને એક અજ્ઞાનીનો વાણી વિલાસ છે. આ બેનું શ્રવણ કર્યું આપણે. એ શ્રવણ કર્યા પછી નિર્ણય જ્યારે કરવાનો છે, જો શ્રવણ કરીને વાત મૂકી દઈએ તો તો કંઈ થવાનું જ નથી. આને સાંભળ્યા, નાને સાંભળ્યા, સત્સંગમાં ગયા હતા, હા સત્સંગમાં ગયા હતા, સત્સંગ પછી તો કે દાયરામાં ગયા હતા, કોઈ જલસો હાસ્ય રસના કાર્યક્રમમાં. તો શ્રવણ તો બધે જ થાય, અહીંયા એક કલાક કર્યું, ત્યાં ત્રણ કલાક કર્યું. પ્રક્રિયા વિના નિર્ણય થાય. અને જો નિર્ણય કરીએ છીએ તો આપણે ઘણી વાર કહીએ છીએ કે બધું વગર વિચાર્યા કરે છે. એને આ નિર્ણય લીધો, જો એને વિચાર કર્યો હોત તો આવું આ પ્રક્રિયા જીવ અંતિમ સ્થિતિ સુધી એની આ પ્રક્રિયા વિચારના મંથનની ચાલુ જ હોય છે. હવે મુનિ એની પ્રક્રિયા આખી કે એમાંથી એને શુદ્ધાત્મા તરફ જવું છે, એટલે દર્શન, ચારિત્ર અને તપ બીજા પાસાઓ છે. પહેલામાં જ્ઞાનનું પાસું આવ્યું, અહીંયા દર્શનનું પાસું આવ્યું, ચારિત્રનું પાસું આવ્યું, તપનું પણ આવ્યું. હવે પ્રક્રિયા કેવી રીતે બને છે એ આવે કે સમ્યક જ્ઞાનના સૂત્રની અંદર પ્રક્રિયા આ બને છે કે પહેલાં કોઈ સમ્યક બોધ સાંભળવો, પહેલી ભૂમિકા સમ્યક બોધ સાંભળવો, સમ્યક ઉપદેશ સાંભળવો, સમ્યક વચનો વાંચવા સાંભળવા, અને પછી વિચારવાની આવે છે કે જે જે સાંભળ્યું છે તેના ઉપર હવે સાંભળ્યું છે એ માત્ર ઇન્દ્રિય શ્રવણ થયું, પણ ઇન્દ્રિય શ્રવણ પછી એમાં નિર્ણય કરવો હશે તો ઉપયોગ આપવો પડશે. ચિત્તનો ઉપયોગ, જ્યાં આપણામાં સંજ્ઞીપણું છે એ તો મનનું છે, સંજ્ઞીપણું કાનનું નથી. કાનથી સાંભળવાથી માત્ર કોઈ સંકેત ન પ્રગટે, પણ એ જ્યારે મનની અંદર આત્માનો ઉપયોગ, જ્ઞાન ઉપયોગ સ્થિર કરી અને એના બધા પાસાનો વિચાર કરે, જેવી એની શક્તિ ભૂમિકા એવું પ્રકારે વિચાર કરે, એમાંથી એને સંકેત પ્રગટે. જે પ્રગટ્યું છે એ મળેલા જ્ઞાનમાંથી જ પ્રગટ્યું છે. પેલા શ્રવણ હોય તો પ્રગટે, શ્રવણ ન હોય તો તો એની પાસે કંઈ મટીરિયલ જ નથી, શેનો વિચાર કરે. આપણે વિચાર શેનો કરીએ કે જે આપણી પાસે માહિતી હોય એનો કહીએ, જેની માહિતી આપણી પાસે નથી એનો વિચાર આપણે શું કરીએ? આપણે આમ કહીએ કે ના ના તમે બહુ વિચારશીલ છો, વિચારો ને જરા કે આ મોંઘવારી કેમ ઘટે. આપણી પાસે અર્થશાસ્ત્રની માહિતી નથી, નાણાકીય શાસ્ત્રની માહિતી નથી, આ ફુગાવો કેમ ઘટે, વિચાર કરવાથી ઘટે. તારા વિચારમાં કોઈ પ્રકારનો કોઈ એવા તત્વો, પણ જે અભ્યાસું હોય ને આપણે કહીએ અને એ વિચારે, તો ચિંતન મનન મંથન કરે એ કે શેનું કરે? જે એણે સાંભળ્યું છે, જે એણે વાંચ્યું છે, જે એણે સાંભળ્યું છે અને એમાંથી નિર્ણય કરશે. તો નિર્ણયની ભૂમિકાની અંદર એ નિર્ણય એનો પરિપક્વ કેટલો થાય, જેટલા પ્રમાણમાં એનું ચિંતન મંથન યોગ્ય પ્રમાણમાં થયું. શાસ્ત્ર એને માટે શબ્દ આપ્યો છે, મનન ચિંતન તો સૌ પોતપોતાની કક્ષાએ કરે. અનુપ્રેક્ષા શબ્દ આપ્યો છે જૈન દર્શનમાં છે. અનુપ્રેક્ષા એટલે શું? એને તત્વનું વારંવાર ચિંતન કરવું, કેમ કે એક વિષય ઉપર અનેક વિકલ્પ હોય, એ બધા જ વિકલ્પને લેતા 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 જ્યારે એ વિષય ઉપર નિર્વિકલ્પ થાય ત્યારે અનુપ્રેક્ષાથી એને એ સત્યની ઉપલબ્ધિ થઈ, સંસાર અનિત્ય છે. આ 12 ભાવનાઓનું અનુપ્રેક્ષા કરવાનું આપણને દર્શનમાં કહ્યું, પહેલા વહેલા તીર્થંકરના બોધમાં કે 12 ભાવનાઓની અનુપ્રેક્ષા કરો. સંસાર અનિત્ય છે સાદું વાક્ય છે, સાંભળ્યું, આપણે સાંભળ્યું, બીજાએ સાંભળ્યું, અનેક જગતના લોકો સાંભળે, છતાં નિર્ણય કોનો છે? સંસાર અનિત્ય છે, આપણો નથી. અમુક હદ સુધી હશે, બીજાનો એ નથી, કે ના ભાઈ જે છે એ જ બધું છે, દેખાઈ જાચું, બાકી બધું ખોટું. પરંતુ જ્ઞાનીઓનો નિર્ણય શું છે? સંસાર અનિત્ય છે. જે તત્વનું વાક્ય, જે ભૂમિકાએ, જે સર્વજ્ઞ પુરુષે કહ્યું છે એ જ ભૂમિકાએ એ હવે સમજે છે. એને હવે એકે વિકલ્પ રહેતા પછી કે ના, વંશ વારસ તો મારો ચાલુ રહેવો જોઈએ. સંસાર અનિત્ય છે અને આને અમર થવું જોઈએ, નામ આપણું રહેવું જોઈએ, પૈસા આપવું પણ મારું નામ તો, અને સંસાર અનિત્ય છે. પાછું બોલે કેટલી કેટલી રીતે આપણે જેને કહીએ કે અનુપ્રેક્ષા, બધા જ વિકલ્પો ટળી જાય. સંસાર અનિત્ય છે એટલે અનિત્ય છે, એમાં તારું ચક્રવર્તી પદ પણ નિત્ય નથી, તો તું તારા નામની પાછળ શું ગેલો થયો છો, વંશની પાછળ શું, કેટલા વંશ છોડીને તું આવ્યો છે, અનંત જન્મ મરણના પરિભ્રમણમાં કેટલા વંશ થયા હશે, અને પાછા એક મનુષ્યના જ બધા તિરેંચના, કાગડા, કૂતરાના, બધાના, આ બધું છોડીને તું તો જો અનુપ્રેક્ષા કરે તો બધા વિકલ્પો મળતા જાય. અને પછી એને સંસાર અનિત્ય છે એ કઈ અપેક્ષા એ સમજે કે જે હું તીર્થંકરે કહ્યો છે કે સંસાર અનિત્ય છે. કોઈ હવે એની બાબતમાં એને કોઈ વિકલ્પ નથી. નિશંકત્વ એને પહેલું સમ્યકત્વનું લક્ષણ મળી ગયું. નિશંક, સંસાર અનિત્ય છે એ વાક્ય હવે મારા માટે નિશંક છે, શ્રદ્ધા છે, સંકિત છે, હવે એનો કોઈ વિકલ્પ મારા માટે નથી. એવી રીતે બારે બાર ભાવનામાં આપી છે. સંસાર અશરણ છે, સંસાર અસાર છે, આ અન્યત્વ ભાવના જીવને માટે અને એકત્વને, સંયોગમાં એ અન્યત્વની સાથે છે અને આમ એકત્વ છે, દ્રવ્યથી એકલો છે પણ જીવે છે, જીવન જીવે છે, એ સંયોગમાં જીવે છે. તો બંનેની ભાવના આપી કે સંયોગોનો વિચાર કર ત્યારે સમજે કે કોઈ તારું નથી, બધાય અન્ય છે, બધાય જુદા છે, બધાયથી તું ભિન્ન છો, એકત્વની અંદર તું તો એકલો જ આવ્યો છો, તારું પરિભ્રમણ એકલો જ કરી રહ્યો છો. આ બે ભાવનાઓ આપી, બરોબર સમજી લે કે તું તત્વથી એકલો છું અને વ્યવહારની અંદર નિશ્ચયથી એકલો છું, વ્યવહારની અંદર તું સાથમાં છો. તો આ ભાવના જેમ જેમ ભાવશે, અનુપ્રેક્ષા કરશે, તેમ એને સમ્યક નિર્ણય થાય. નિર્ણય એટલે મુનિ જે થયો એ શ્રવણમાંથી થયો, પણ શ્રવણથી આગળ એની ધારા ચાલી. એણે સંસારનો ત્યાગ ક્યારે કર્યો? અસાર ક્યારે લાગ્યો? તો અત્યાર સુધી, અનંત કાળ સુધી એ જે સંસાર ભોગવતો આવ્યો છે એને શ્રવણ પછી એની પ્રક્રિયા એ થઈ કે જે શ્રેય છે એનું આચરણ કરવું. તો શ્રેયનું આચરણમાં એણે કર્યું કે આ બધા સંબંધો અને સંઘનો ત્યાગ કરી અને મારે મુનિપણાની સાધના કરવી. આ એની સ્થિતિ આવી. બીજી સ્થિતિ, મુમુક્ષુમાંથી મુનિ થયો, શ્રાવકમાંથી સાધુ થયો. તો ક્યારે થયો? શ્રવણના પરિપાક રૂપે થયો. હવે એ પાછો સાધુ છે, એમાંથી એને સિદ્ધ થવું છે, સાધુમાંથી સિદ્ધ થવું છે, મુનિમાંથી મોક્ષ મેળવવો છે. એક પ્રકારની વિષય કષાયની છે, આ બધામાંથી વિશુદ્ધિ કરે છે. પછી સાધક ત્રીજામાં શું કહ્યું છે? ઈલાબેન બોલશો? અચ્છા અરુણાબેન.
જેમ જેમ રસપૂર્ણ અને નવા નવા સૂત્ર શાસ્ત્રનું અવગણ કરે તેમ તેમ તેને નવો ઉત્સાહ અને નવી શ્રદ્ધા પ્રાપ્ત કરે છે, તેમ તેમ વધુ આનંદ અનુભવે. આ શ્રવણ કર્યું છે એનો એને શ્રદ્ધા આનંદ કેમ મળે એમ કહે છે કે જેમ રસપૂર્ણ પર સંભળે અને સૂત્રનું શાસ્ત્રનું અવગણ કરે તેમ તેને એમાં વધુ ઉત્સાહ વધતો જાય, શ્રદ્ધા વધતી.
કોનામાં? બાકી બધા સાંભળે છે પણ આ અનુભવ કોને થશે? સાધક હશે. આ ગાથાઓ અત્યારે આપણે બધા સાંભળી છે, બધા વાંચીએ છીએ, પણ આમાં લખ્યું છે એવો ઉત્સાહ અને શ્રદ્ધા અને આનંદ નો અનુભવ થાય કોને? સાંભળનારા ને નહીં, માત્ર સાંભળે છે. શ્રદ્ધાન કરવું પડશે એટલે કંઈક એનામાં આવી પેલી કેટલી કેટલી જ્ઞાનીઓ વાત મૂકતા હોય તો કેટલી. એટલે મનુષ્યત્વ, શ્રવણ અને પછી શ્રદ્ધા, એનું પીરિયડ પુરુષાર્થ સંયમ થાય છે. જે ઉત્તરાધીન સૂત્રમાં ભગવાન મહાવીરે જે આપ્યું છે સૂત્ર, કેટલું અદભુત આપ્યું કે ભાઈ તું શ્રવણ કર, પછી તને એની અંદર શ્રદ્ધા થાય, એ શ્રદ્ધામાં તારો ઉત્સાહ, તું સાધક કહીશ તો શ્રદ્ધા થશે. તો સાધકને આપણે ગમે ત્યાં ગમે તે જગ્યાએ જઈએ, સમજો કે એક લૌકિક માટે જઈએ કે કોઈને ત્યાં આજે કંઈ છે ને આપણે જવાનું છે ને અહીંયા કથા છે એટલે કથામાં જઈએ, કોઈ ભાગવતની કથા રાખે, કોઈ સત્યનારાયણની રાખે અને આપણે જવું પડે તો જઈએ, લૌકિક આપણે સાંભળીએ, આપણને શું ઉત્સાહ શ્રદ્ધા. પછી તે શ્રવણ તો કર્યું, શ્રવણ ભલે કર્યું પણ હું કાંઈ એમાં સાધક, એટલે આપણને એનું પરિણામ સમજી આવતું. પણ એને પરિણામની અંદર આપણને કહે કે ભાઈ અહીંયા જરા વિશેષ જ્ઞાની આવવાના છે, કૃપાળુદેવના વચન માર્ગ ઉપર અથવા જૈન માર્ગ ઉપર, મહાવીરના બૌદ્ધ ઉપર, આગમ સૂત્ર ઉપર એક અધિકારયુક્ત એક આપણને વક્તવ્ય સાંભળવા મળશે અને આપણે જઈએ, કેમ કે આપણે એક ઈચ્છા છે, આપણે જઈએ છીએ જિજ્ઞાસા ભાવથી જઈએ છીએ કે કંઈક તત્વ સાંભળવા મળે, કંઈક તત્વને આપણે સમજવા મળે એ ભાવથી જઈએ છીએ. તો આપણી જવાની અવસ્થા કઈ છે? સાધક. બસ આ સાધક જો આવું કંઈ ને કંઈ નવું નવું સાંભળે તો એનો ઉત્સાહ પણ વધે, એની શ્રદ્ધા પણ વધે અને એનું પરિણામ એને આનંદ આવે. અને ઓલાનું પરિણામ શું આવે? કંટાળો. બહુ લાંબુ કર્યું, એને શું લાગે? બહુ લાંબુ કર્યું. પણ જે સાધક છે એ સમજે કે ભલે ને ખેંચાય, આપણને તો લાભ જ થાય છે, તો આટલો ફેર પડે. પણ સાધક વસુબે
ખોવાઈ જતો નથી,
એટલે ક્યાંક કોઈ આલંબન થી પકડાયેલો છે. સોય કેમ ખોવાઈ જતી નથી, અથવા ખોવાઈ જાય તો જલ્દી મળી જાય છે? દોરો પરોવેલી હોય તો એ સોયને શોધવી, એટલે ખોવાઈ જતી નથી. એ સોયની અંદર એક વિશેષતા આવી કે ગમે ત્યારે પણ મળી જાય. એમ આત્મા જો જ્ઞાન, જીવ કેવો હોવો જોઈએ? જ્ઞાનયુક્ત. એ જ્ઞાનયુક્ત આત્મા જો સંસારમાં કદાચ ફસાઈ જાય તો એ સંસારમાં ખોવાઈ ન જાય, એ મળી આવે ગમે ત્યાંથી, એ ઉપસી આવે, એ ઉભરી આવે સંસારમાં. ક્યારે? એક આપણે શાસ્ત્રમાં આપણે વાત કરી છે, સંકિત એનું કદાચ રમી જાય તો એ જીવ મુક્તિ માર્ગને પાછો. શું કામ? એનો તંતુ તો એ જ્ઞાનયુક્ત. એટલે કહ્યું છે કે ભાઈ ગમે તેમ હો, સંસારમાં રહેતા હો પણ અત્યારે ખોવાયેલા છે. અત્યારે સંસારમાં છીએ પણ કેવા છીએ? ખોવાયેલા એવા છીએ કે પોતાને પોતાનું પણ ભાન એવા ખોવાયેલા. ખોવાયેલા તો સ્વરૂપ કઈ જેવું તેવું નથી, જીવ પોતે જ પોતાને ભૂલી ગયો છે તેથી તેને સતસુખનો વિયોગ છે, એમ સર્વધર્મ સંમત કહ્યું છે કૃપાળુદેવે 200ના પત્રનો પહેલું વાક્ય. કેટલી અદભુત વાત મૂકી આપણે કહે કે કોણ કોને ભૂલી ગયો છે. એક સાદી વાત કરીએ તો કહેતા આપણને પેલા શરમ થાય ને, પછી સાંભળતા એમ થાય કે હાથે આવી આવી વાત, પોતે પોતાને ભૂલી ગયો છે. માણસ એમ કે ભાઈ એના છોકરાને ભૂલી ગયો, મેળામાં ગયો તો એ હજી કદાચ આમ તો ન માને પણ એમ કે હવે હાવ ગાલાવેલી આવી જશે કે એના છોકરાને આંગળી મૂકી હશે માર્કેટમાં ગઈ તેને. આને કેવું કેવું? આ કે છે જીવ પોતાને ભૂલી ગયો છે. જ્ઞાનની આંગળી કીધી છે. કેટલી સરસ વાત, એક સાદી સાદી વાતમાં આપ આપ કો ભૂલ ગયે ઇનસે ક્યાં અંધેર. આ જગતમાં અંધેર હોય તો ક્યાં છે? જીવ પોતે પોતાને ભૂલી ગયો. આના જેવું અંધેર દુનિયામાં ક્યાં ગોતું? અને છતાંય કે છે કે આ રાજ્યમાં અંધેર છે, આ મ્યુનિસિપાલિટીમાં અંધેર છે, આ સરકારમાં અંધેર છે, એ બધા અંધેરનો એને વિચાર આવે છે. એને એ વિચાર આવે છે કે તું તારા દિવ્ય સ્વરૂપને ભૂલી ગયો છું અને સંસારમાં ભટકી રહ્યો છું. અનંત જ્ઞાન, અનંત શક્તિ, અનંત દર્શન, અનંત ચારિત્રનો ધણી તું આ અજ્ઞાનીની જેમ રણમાં રોજડું આથડે એમ આથડી રહ્યો છું. મૃગ તૃષ્ણાની પાછળ, સંસારના સુખો પાછળ જાવા નાખી નાખીને, કસાઈ કરી કરીને મરી રહ્યો છું. આ તને કોણ સમજાવે, કોણ બતાવે? અને એ જે મરણ છે, એ જે ભૂલ છે, એ ભૂલ તો ઓલા કરતા વધારે જ્ઞાનથી બંધાઈ જા, જ્ઞાનથી બંધાઈ જા. અને જ્ઞાન શું? પોતાની સ્વરૂપની સમજણ. ભલે હું અત્યારે આત્મત્વ પૂર્ણ પ્રાપ્ત નથી, પણ હું આત્મા છું, આટલું તો ક્યારેય ભૂલવું. તો એટલા માટે કૃપાળુ દેવે કીધું કે આનું બેઝિક આ છે કે હું આત્મા છું, એટલી શ્રદ્ધા તું કર. દેહ નથી તો હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય ઘન અવિનાશી એવો આત્મા છું. એમ આત્મ ભાવના ભાવતા ભાવતા રાગ દ્વેષનો ક્ષય થાય અને જીવ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે. સાદામાં સાદી વાત, આ સોય છે એને દોરામાં પરોવી ગયો. જ્ઞાન, જ્ઞાનરૂપી દોરામાં પરોવી ગયો. પછી સંસારમાં ભલે રહીએ, જ્ઞાની કે છે ભલે રહીએ, ખોવાય નહીં, કોકને મળશે, કોક સત્પુરુષ ઉઠાવી લેશે. ક્યારે? ખોવાયેલી નહીં હોય તો, અથવા એ દશામાં હશે કે જેને શોધી શકાય. જ્ઞાન સહિત તમે રખડો સંસારમાં, કઈ વાંધો નહીં, તમારી સોયને દોરામાં. અદભુત વાત મૂકી છે, થોડી સૂક્ષ્મ લાગે પણ બહુ મજાની છે. કે એક વાર તું એમ જીવ નક્કી કર, તું કહેતો ખરો પ્રભુ શ્રી કે અગાસની અંદર કે તું એક વાર તો કે હું આત્મા છું, બસ એમ બોલ છું. સાચી વાત, આમ હૃદયમાં હાથ રાખીને બોલ કે હું આત્મા છું અને શરીર નથી, નથી એટલે નથી જ. ભલે તારી શ્રદ્ધા હજી સાવ પ્રાથમિક લેવલમાં છે, સાવ પ્રાથમિક લેવલમાં, પણ તું પેલા આ કે આવી શ્રદ્ધા, એટલે જ્યારે બોલે ત્યારે એમ કે ભાઈ તું આત્મા થઈને આત્મા બોલ્યો તો બસ, તું આત્મા થઈને આત્મા બોલ્યો તો બસ. ત્યાં કોઈ બહુ મોટી અપેક્ષા ભૂમિકાની નથી, એક એટલું તને થયું કે આજ સુધી મને ખબર નહોતી, હું તો શરીર નામ રૂપ જે કંઈ છે એને જ હું મારું માનતો હતો, એ તો હું નથી, હું બીજું છું. શું છું એ જી મને પકડાયું નથી, હજી મને એની કંઈ સમજ પડતી નથી, કાંઈ વાંધો નહીં, પણ જે છે એ તો હું નથી. એટલે આટલી વાત, શું છો એ પછી એ સાક્ષાત્કારની વાત છે, પણ જે હું છું એ તો નથી જ. આટલી આ પણ જબરજસ્ત વાત છે, એ અહીંયા સોય પરોળી દેવામાં એવું ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીરે સાધુ સૂત્ર છેલ્લી દેશનામાં આપ્યું કે દોરો પરેલી સોય ખોવાતી નથી, એમ જ્ઞાનથી પરોવાયેલો આત્મા ખોવાતો નથી સંસારમાં. તારે જો હવે અનંત સંસાર તો એમને ગયો છે, અને આ જન્મનું સાર્થક કરવું હોય તો તારી સોયને જ્ઞાનરૂપી દોરામાં પરોવી, બસ પછી તું ખોવાઈશ નહીં. આગળ નીકળી જાય, કારણ કે ઓલી સોય મળી જાય છે ને, કોકને મળી જશે, દોરો પરેલી છે એટલે કોકને એ સોય મળી જશે, અથવા જેની સાથે એનો અનુબંધ હશે એની સાથેનો એનો સંયોગ જલ્દી થઈ જશે. પછીનું 22.
સમ્યક્ત્વ રત્ન જેમણે ખોઈ નાખ્યું છે એવા લોકો ઘણા શાસ્ત્રો જાણતા હોય તોય આરાધના રહિત હોવાથી ત્યાં ને ત્યાં સંસારમાં બનતા રહે છે. ટૂંકમાં સંકેતની જ કિંમત છે, તમે ગમે એટલું ટોકા કરો એમ ન મેળવે. સંકેત કરો, સંકેત હોય તો જ કામનું.
સંકેત સમ્યક્ત્વ, અત્યારે આ જ્ઞાન સૂત્રમાં આપણે વાત ચાલે છે. સમ્યક જ્ઞાન તારું હોય, આ તારું સમ્યક જ્ઞાન ખોવાઈ જાય પછી બધું શાસ્ત્ર જ્ઞાન ઘણું છે. હું આત્મા છું એ પ્રતીતિમાંથી એ ચલિત છે, અથવા એ શ્રદ્ધામાં હજી જોડાયો, હજી એણે એની સોયને જ્ઞાનના દોરામાં પરોવી નથી. અને ગમે તેટલા શાસ્ત્રો જાણતો હોય
એની કઈ કિંમત નથી.
તો કે છે એ આરાધના રહિત છે. જ્ઞાન જેને મળ્યું છે, જેને પોતાની સોયને જ્ઞાનમાં દોરામાં પર, એ ક્યારે પરો ભાઈ? સોયમાં દોરો દોરા સોયમાં દોરો પરો હોય ઘણું અઘરું કામ છે. એ આરાધના છે. જ્ઞાન મળે છે પણ આપણે એમાં પરોવાતા નથી, આરાધના છે. આપણને જ્ઞાન મળ્યું છે, ઘણી વાર સાંભળ્યું છે જ્ઞાન, પણ આપણે આપણી સોયને એની અંદર બીજાની જાતિ હોય તો જવા દઈએ, સારું થાય, કલ્યાણ થશે. આપણે આપણી સોયને એમાં પરોવવી નથી. એ જ્ઞાનથી આપણે વેગળા જ રહ્યા છીએ. ક્યારે એની સાથે એકરૂપ થઈને એની સાથે આપણી જાતને જોડી દઈએ કે સરસ મજાનો દોરો છે આની અરે જો જોડી દઈએ તો આ સોય સમજે કે હવે મને ખોવાવાનો કોઈ ભય. આવી આરાધના જ્ઞાન મળ્યા પછી જીવ જ્ઞાનની સાથે જોડાઈ જાય છે, જેમ સોય દોરા સાથે જોડાઈ જાય છે, પરોવાઈ જાય છે. આપણે ત્યાં તો બહુ સરસ શબ્દ છે કે સોય પરોવાઈ જાય છે, એમ જ્ઞાનની સાથે આત્મા પરોવાઈ જવો જોઈએ. આ પરોવાયેલો નથી એટલે આવું એને જે છે એ તો એને ખોઈ નાખ્યું છે. પોતાનો સંબંધ જ્ઞાનથી એને ખોઈ નાખ્યો છે. તો કે છે એને એવા શાસ્ત્રો જાણતા હોય તો પણ એની આરાધના નથી, એને જ્ઞાન સાથેનું જોડાણ કર્યું નથી. એ જ્ઞાન સાંભળ્યું તો ત્યાં ને ત્યાં રહેવા દીધું, એને એનો સ્પર્શના એને થઈ નથી. બોધ સાંભળીએ પણ બોધની સ્પર્શના થવી જોઈએ. શ્રવણ અને સ્પર્શના બે જુદી વાત છે. સ્પર્શના અંતઃકરણમાં થાય, શ્રદ્ધાના સ્તરે થાય, હૃદયથી થાય. આપણે એને વ્યક્ત કરી શકીએ કે ન કરી શકીએ પણ એટલી બધી આપણને ઝકઝોર કરી દઈએ કે આજે જે શ્રવણ કર્યું છે ને એને મારા અંતરના તાલ હલબરાવી નાખ્યા છે, મને જાગૃત કરી દીધો છે. આ એને એટલી બધી એની અંદર પરોવી દીધો છે જ્ઞાનની અંદર કે હવે એની આરાધના કંઈ ને કંઈ પ્રકારની સૂક્ષ્મ રૂપે પણ શરૂ થઈ જાય છે. એકવાર તત્વની પ્રતીતિ અંતઃકરણમાં થાય એટલે ભલે બહારના વ્યવહારમાં ન દેખાય પણ એની પ્રભુની શ્રદ્ધા શરૂ થઈ જાય, એને પરમ તત્વ સાથેની અનુસંધાન શરૂ થઈ જાય. ક્યાંક અત્યાર સુધી બોલતો હોય નૌકાર અને હવે નૌકાર બોલે તો કંઈક સિદ્ધ પરમાત્મા સાથેનું જોડાણ થઈ જાય. હવે દરિયાસરમાં કદાચ દર્શન કરવા પહોંચી જાય તો એને આ વિતરાગ સાથેના કંઈક ભાવ આવે, પરોવાઈ ગયો છે માટે. નહીં તો સોય જેવો જ છે, જ્યાં જાય ત્યાં ખૂંચે. એટલે આરાધના થતી જ નથી, કઈ પછી એના શ્રવણથી આગળનું કઈ ક્રિયા નથી. ઓલી મનને આરાધના થઈ, ચિંતને આરાધના થઈ પણ એને પરોવી દીધો, આરાધના કરી. 250-51 નિયરજી કંઈક પ્રકાશ પાડશો.
પરમાણુ જેટલું પણ રાગાદી ભાવ જેની અંદર વિદ્યમાન હોય, એવી વ્યક્તિ ભલે સર્વ અગમની જ્ઞાતા હોય પણ તેણે આત્માને ઓળખ્યો નથી. આત્માને ન જાણનારો અને તેથી અનાત્માને પણ ન જાણનારો, જીવ અજીવનો ભેદ નહીં સમજનારો, એ આત્મા સમ્યક દ્રષ્ટિ કેવી રીતે હોય છે?
Can't express.
I can't explain in the journey.
But do you understand it?
Yes. Parmanu jetlo pan agadi bhav etle tamara ma je basic principle je nana ma nano tamara ma jo raag hoy to tame jeev ana jeev jal vichetano difference na samjhi shako. Jo
આત્મા ને અનાત્મા અહીંયા સુદ્ધા આપ્યો છે કે આત્મા અનાત્માને પણ ન જાણનારો, જીવ અજીવનો ભેદ નહીં સમજનારો, એ આત્મા સમ્યક દ્રષ્ટિ કેવી રીતે હોઈ શકે? સમ્યક દ્રષ્ટિ જીવ કોણ કે જે શું જાણે છે? આત્મા અને અનાત્મા, જીવ અને આ બેઝિક, આ ભેદ જ્ઞાન. જૈન દર્શનની અંદર આપણા 10 વૈકાલિક સૂત્રની અંદર આ બેઝિક આવે છે કે જે જીવ અજીવનો ભેદ જાણતો નથી એ અહિંસાનું પાલન શું કરવાનું, એ સંયમનું પાલન શું કરશે? આત્મા અનાત્માને જે જાણતો નથી એને સંકેતને શું ખબર પડે? સાંભળ્યું પણ ઓળખાણ નથી, એનો એટલો એ ભાવ એનો વિદ્યમાન છે એટલે આત્માને ઓળખો નથી. આત્મા શબ્દ સાંભળો પણ પછી આત્માનું એને ઓળખાણ નથી, કે આત્માનું ઓળખાણ છે એ ચૈતન્ય છે. જીવને જાણો ની રાગાદી પણ એનામાં વિદ્યમાન છે. પ્રશ્નો આવીને એ ઉભો રહે છે કે આખા જગતની અંદર દ્રવ્યો કેટલા? છ. એની અંદર બે ભાગ કેટલા? એક જીવ અને બીજો. તો જીવમાં કોણ કોણ? કેટલા દ્રવ્યો? છ માંથી એક જ. જીવમાં છ માંથી કેટલા દ્રવ્યો? તો બાકીના પાંચ અજીવ. તો આ જીવને જે કઈ મુશ્કેલી છે, બંધન છે, જે કઈ છે, શેનાથી છે? તો બેઝિક સમજ કે આ જે છે અજીવ છે એ જીવને આ લોકની અંદર બંધન કરતા છે. હવે એણે જીવ અજીવના ભેદ જાણી અને કેનાથી છૂટવું છે? કે જીવથી?
આપણે જીવથી છૂટવા માટે સંસારમાં અનવાઈ જાય એટલે
હલવાઈ જાય એટલે ભગવાન હવે
હવે દોરી ખેંચી
દોરી ખેંચી હવે આ જીવથી થાકી ગયો, હવે આમાં કઈ જીવમાં કઈ હવા જ રહ્યો જીવથી ભાઈ એનાથી ભાઈ ને કેનાથી છૂટવું છે? અજીવથી. એટલે નવ તત્વની અંદર કેટલી સરસ વાત મૂકી, જીવ અજીવ પુણ્ય પાપ બંધ અને સંવર નિર્જરા. તો પુણ્ય પાપ કોની સાથે અને સંવર નિર્જરા કોની સાથે? પરિણામ તો બંધ અને મોક્ષ અજીવની સાથે. જીવ છે આ બેસ અને જીવ છે એ મોક્ષરૂપ છે. છેલ્લું તું છો પ્રત્યેક જીવ એ નિશ્ચયથી મોક્ષ સ્વરૂપ જ છે, પણ વ્યવહારની અંદર એ બંધાયેલો છે. બંધાયેલો એ એનું કાયમી સ્વરૂપ નથી. એ બંધાયેલું સ્વરૂપ ટાળી શકાય છે, બંધાયેલું સ્વરૂપ ટાળી શકાય છે, પણ એ મુક્ત સ્વરૂપ થયા પછી એ ટળતું નથી. શું કામ? કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. આત્મા ક્યારે જ્ઞાનથી રહિત થાય?
જ્ઞાનીનો ગુણ છે,
ગુણ છે એટલે એ મુક્ત છે, સ્વભાવ છે. સ્વભાવથી રહિત ન થાય, આ સ્વભાવ નથી, આ સંયોગ છે. અજીવ સાથે જીવનું જોડાણ એ સંયોગ છે. અત્યારે આપણું જીવન મનુષ્ય પર્યાય કે અન્ય પર્યાય, આ ગતિ માનવ ગતિ કે અન્ય ગતિ, આ દેહ એકેન્દ્રિય કે પંચેન્દ્રિય, એ સંયોગ છે, સ્વભાવ નથી. સંયોગ છે, મુક્ત થવું છે એને સંયોગથી. તો એને સંયોગ છે એ જળ છે, સંયોગ છે એ પર છે. તો એને શું જાણવું જોઈએ આ પ્રયત્ન કરતી વખતે? કે જળ શું છે અથવા અજીવ શું છે એ જાણવું. હવે જે જીવને અજીવને નથી જાણતો, હું આત્મા છું અને બાકીનું બધું જ અનાત્મા છે, એને જાણતો નથી. હવે એને આપણે સમ્યક દ્રષ્ટિ કેવી રીતે કહેવું? તો એણે તો જે સારું સારું હોય ને એ પાછું પોતાને આત્મરૂપ માની લે. અરે ભાઈ, એ સંયોગ જ છે અને જડ જ છે, એ પર જ છે. એટલે જ્ઞાની કહે છે કે વિત્યો કાળ અનંત તે કર્મ શુભા શુભ ભાવ તે શુભા શુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આ મોક્ષ સ્વભાવ ક્યારે ઉપજશે? શુભા શુભ થી પર થઈશ ત્યારે. એ બધી પ્રક્રિયામાં આવે, પ્રક્રિયામાં આવે, સમજણમાં ન આવે. સમજણ પાકી, સમજણમાં એ ક્યાંય ફસાય નહીં, પણ એને ખબર છે કે મારે શુદ્ધ તરફ જવું છે, શુભનું આલંબન લઈને જ જવાશે. મારે આવી પ્રકારના સંયોગો પ્રાપ્ત કરવા છે તો પુણ્યના પ્રભાવથી જ મને સત્સંયોગોની પ્રાપ્તિ થશે. માટે કરતો હોય સમજણ શુદ્ધની અને ક્રિયા શુભની, ભાવ શુદ્ધનો અને ક્રિયા શુભની. શુભના વ્યવહારના માધ્યમથી આત્માના શુદ્ધ ભાવોના સહકારથી એ નિજ પદની પ્રાપ્તિ કરે છે. પણ મારે માત્ર આત્માના ભાવથી કરવું છે તો આની અરે પનારો પડ્યો છો. જગતના અનાત્મા સાથે અને એનાથી છૂટવું છે તો એની અરે છૂટવું હશે તો જે વ્યવહારથી બંધાયો છે એ જ ઉલટા વ્યવહારથી તું છૂટી જઈશ. આમ કરીને બંધાયો છે તો આમ કરીશ તો, પણ કરવું તો પડશે, બીજી ક્રિયા કરવી તો પડશે. એને સત્ક્રિયા કીધી છે, એને શુદ્ધ વ્યવહાર ક્રિયા 422માં કૃપણ દેવી કીધી. શુદ્ધ વ્યવહાર ક્રિયા કે જે ક્રિયા જીવને શુદ્ધ ભાવનું સહાયક બની શકે આવી કરવી પડે. પણ અહીંયા વાત કરી છે સરસ સંકિતની કે જેને આટલો ભેદ ન હોય આત્મા અનાત્માનો અથવા જીવ અજીવનો, એ આત્મા સમ્યક દ્રષ્ટિ કેવી રીતે હોઈ શકે? તો સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ શું? ભેદ જ્ઞાન. અને એ ભેદ જ્ઞાન કયા વિષયનું ભેદ જ્ઞાન? જીવને. તમે એમ કહો કે મને સોનું ને પિત્તળ શું છે મને ખબર છે, ભેદ જ્ઞાનમાં તો હું માસ્ટર છું. સિન્થેટિક ડાયમંડ શું અને રિયલ ડાયમંડ શું આઈ નો ઇટ. આમ દેખાડને કહી દઉં, ફેંકી દઉં, ભેદ જ્ઞાન બરોબર છે. પણ અહીંયા કયા ભેદ જ્ઞાનની અપેક્ષા છે? જીવન અજીવ. તું હીરાને બધું જાણતો પણ તારા આત્માને જાણતો, તું સુવર્ણને જાણસ પણ તારા સ્વરૂપને જાણતો, એવા ભેદ જ્ઞાનની કોઈ જરૂર નથી. કેટલી સરસ છે. અને કૃપાળુ દેવે તો એક અદભુત વાત લખી છો. એણે સૌભાગભાઈની સાથે કૃપાળુ દેવ આવતા હતા, પછી મૂળી સ્ટેશન ઉતરવાનું અને સાયલા જવાનું એટલે ઓલો સગ્રામ લઈને સૌભાગભાઈ તેડવા, અને પછી ત્યાં પ્રશ્ન કર્યો સૌભાગભાઈ, તમે એમ કહેતા હતા કે જ્યાં જ્ઞાન હોય ત્યાં લક્ષ્મી ન હોય, આવો અમારી પાસે તો જ્ઞાન પણ છે અને લગ્ન. એટલે ઓલા ડબરા ખોલ્યા, એની અંદરથી સોના અને રત્ન અને બધું તમને ઓળખાણ કરાવું કે આ બધું અમારી પાસે છે હીરા. તો કોનો જીવ મૂંઝાવા માંડ્યો? સૌભાગભાઈનો. પ્રભુ રહેવા દો, શું કામ? આ કદાચ આ સંગ્રામ ચાલે છે અને રસ્તા મૂડી લીમડીના કેવા ઉલડશે બધું, તો કે આ ક્યાંક પડી જશે પાછું ક્યાંય મળશે નહીં. એટલે કહે છે કે અમારું છે એ ક્યાંય, આ પેલો બોધ આપી દીધો જાય તમારો. તમે ચિંતા કરો, માં આ પ્રારબ્ધના ખેલ છે બધા. અને પછી કહ્યું કે જુઓ, સાચા રત્નોની ઓળખાણ જ્ઞાનીને જ ઓળખાય છે, હોય છે. આ હીરા માણેક મોતી આ બધું સરસ રીતે બધું જ ઓળખી શકે જેને સમ્યક જ્ઞાન છે જગતની અંદર, એને બધા જ ભેદ જ્ઞાન હોય. ઝવેરીને આત્મજ્ઞાન હોય કે ન હોય, પણ આત્મજ્ઞાનને ઝવેરાતનું જ્ઞાન હોય. જબ જાણ્યો તબ રૂપકો સબ જાણ્યો, જેણે આત્મા જાણ્યો એને સર્વ જાણ્યો. એટલે એ પણ આપણને એમ થાય કે ના ના, બાકીના ભેદ જ્ઞાન તું આત્મા જાણીશ તો બધા ભેદ જ્ઞાન તને પકડાઈ જવાના. કે ફટક્યું મોતી કયું અને સાચું મોતી કયું એ પણ તને જો તું આત્મા જાણીશ તો તારાથી એ બહાર. એને સર્વજ્ઞતા કહે છે. આત્મજ્ઞ સર્વજ્ઞ થાય, આત્મજ્ઞ ન હોય સર્વજ્ઞ ન થાય. કોઈ કાળે ગમે એટલું ભણે, ગમે એટલી યુનિવર્સિટીમાં ભણે અને ગમે એટલા સિલેબસ ભણે અને ગમે એટલી ડિગ્રી મેળવે, ગમે એટલી ડોક્ટરેટ કરે, દુનિયાની કોઈ યુનિવર્સિટીમાંથી આ આત્મજ્ઞ છે એવું સર્ટિફિકેટ મળી શકે? કરું અને સર્ટિફિકેટ મળીને આત્મજ્ઞ થવાય? હું તમને કહું કે તમને છઠ્ઠું ગુણ સ્થાનક છે, મને કહે સાહેબ તમને આત્મું છે. વિશેષ અવસર
પરમ પર